તારીખ 4/8/1997 ડાયરીના બોલ નંબર 154 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 106
આત્માર્થના ભાવો, દર્શન પામનારના ભાવો વર્ણન ચાલે છે. 36 ભાવોની વાત છે, 37 માં પ્રયોજનના લક્ષ્ય શાસ્ત્ર વચનોનો અવગાહન, શાસ્ત્રનું વાંચન કરવાનો પ્રસંગ હોય છે મનુષ્યને. તો એ કેવા પ્રકારે શાસ્ત્ર વાંચે, શાસ્ત્રોમાં આવતા સર્વ ન્યાયો અને અનેક અપેક્ષિત કથનો, જેવી બધી અપેક્ષાવાળા વચનો કથનો, તેમજ વિભિન્ન પ્રકારની કથનની વિવિધતાઓ, એટલે ક્યાં શું કહેવા ધાર્યું છે, ક્યાં શું કહેવા ધાર્યું છે, સર્વને ન્યાયને, અપેક્ષાઓને, વિવિક્ષાઓને, સર્વને પ્રયોજનના લક્ષ્ય સમજવાની પદ્ધતિ હોય. ત્યાં મારું પ્રયોજન શું, એક દ્રષ્ટિકોણને લાગુ કરીને, અથવા આત્મકલ્યાણનું પ્રયોજન આમાં કેવી રીતે પ્રાપ્ત થાય છે, એવો દ્રષ્ટિકોણ રાખીને શાસ્ત્ર વાંચન કરે, જેથી કોઈ પણ ન્યાયનું કે અપેક્ષાનું વિપર્યાસપણ કે બીજી રીતે સમજવાપણો પોતાની સમજણમાં ન થાય. જો આવો પ્રયોજનનો દ્રષ્ટિકોણ ન રાખ્યો હોય તો કાંઈ ને કાંઈ પતાવે, અન્યથા સમજવાનું કે વિપરીત સમજવાનું બની જાય છે. એટલે શાસ્ત્ર વાંચનથી જે લાભ થવો જોઈએ, એ લાભ થવાને બદલે નુકસાન થાય છે. આવો દ્રષ્ટિકોણ શાસ્ત્ર શ્રવણમાં અને શાસ્ત્ર વાંચનમાં બંનેમાં હોવો ઘટે. સમૂહ દર્શન પામનારને એ પ્રકાર હોય છે, આપણે પણ એ પ્રકાર જ અંગીકાર કરવો. અથવા સીધો એવો પ્રશ્ન વિચારીએ કે શાસ્ત્ર કઈ રીતે વાંચવા, અથવા શાસ્ત્ર વાંચવાની યથાર્થ રીત શું. કોઈ પણ ન્યાય આવે, કોઈ પણ અપેક્ષા કે વિવિક્ષા આવે, ત્યારે પોતાના આત્મકલ્યાણના દ્રષ્ટિકોણને સાથે લાગુ કરીને અને વિચારોને સમજવું, પછી વાંધો નથી. આ યથાર્થ પદ્ધતિ છે. નહીતર ભિન્ન શાસ્ત્રોને અને ભિન્ન શાસ્ત્રકારોને એટલી બધી ભિન્ન શૈલી છે, કન્ફ્યુઝનમાં ચડતા વાર લાગશે. એક વાર ચકરાવામાં થઈ ગયા પછી હું કહું પાછું મિતમણા વાળું છે. આપણને કોઈ સૂત્રનો ફાવ આપે સાંગે તમે રેલ ઉપર મીટિંગ એટલે ઘૂંચી આવે નહીં, રેલ ઉપર મીટેલું સૂતર ન જ મૂક્યા. હવે જે ફાકાને રેલ ઉપર વીંટમાં વીંટતા આવડે નહીં તો વીંટતા વીંટતા ભૂંચાય. ભૂંચાય એટલે મહેનત એટલે આવી પરિસ્થિતિ સમજણની છે. ફાલકાને શું બોલે છે તમારે ત્યાં હિન્દીમાં? આતી આતી ગુચ્છા ઓર આતી સુતકા આતી હોતી ને ગુચ્છા હોતા હૈ તો ઉસકો વો તો વો તો એસા રખે તો કભી ગુચવા જાતા હૈ તો ઉસકો રીલ પર લે લેતે હૈ લપેટતા હૈ પર રીલ પર લપેટને હૈ કે વો આપને કો દિયા કોઈ ગુચ્છા પર બરાબર નહીં આતા હૈ રીલ પર લેને કો તો સુપર હે વો
હે
બહુ જ્યાદા ગુસ્સા જાયગા ઓર મહેનત બઢ જાયગી. સમજ કા ભી એસા હી હૈ, તમ આત્મકલ્યાણ કે લિયે સમજ કરને કો બેઠે ઓર આત્મકલ્યાણ કા દ્રષ્ટિકોણ હમ એપ્લાય નહીં કરે લાગુ નહીં કરે તો સમજ ઉલટી સુલટી હો જાયગી, કન્ફ્યુઝન બઢ જાયગા, મુછવાડા બઢ જાયગા. ये हालत होती है, इसलिए एक मार्गदर्शन दिया है कि शास्त्र वांचन या सुनने की यथार्थ पद्धति क्या है, कि मेरा आत्मकल्याण का प्रयोजन यहाँ से कैसे हो सकता है, वो दृष्टिकोण को लागू कर देना तो फिर गड़बड़ नहीं होगी, वरना गड़बड़ हुए बिना नहीं जाएगी. એક જ કામના જુદા જુદા પાસા છે, ડિફરન્ટ આસ્પેક્ટ ઓફ ધી સેમ ટાસ્ક. જે કામ કરવું છે એને એ બી જુદા જુદા પાસા છે. એક પાસું અનુભવના દ્રષ્ટિકોણનું છે, એક પાસું પ્રયોજનના દ્રષ્ટિકોણનું છે, અને બેનું કોઓર્ડિનેશન હોવું જોઈએ. બે પાસાનું કોઓર્ડિનેશન હોવું જોઈએ. એટલે એમાં અનુભવ શું, થિયરી શું અને એનો પ્રેક્ટિકલ શું, અને થિયરી ને પ્રેક્ટિકલમાં મારું આત્મકલ્યાણ કેવી રીતે છે, એટલે બે જુદા જુદા પાસા છે એક જ કામના. અને બંનેને કોઓર્ડિનેટ કરો તો જ તમારું કામ બરાબર થાય.
વિચાર આવી જાય છે જેમ મહિના પ્રવચનો જોવાનું થાય છે, એમાં એ વાત રહેતી નથી કે આમાં પ્રવચનો આપણે કેવું ગમતું
કરવું જોઈએ રહેવું
જોઈએ.
શાસ્ત્રના થોડા અભાવ વિષય છે, એમાં શું થાય છે કે સમજવાની પ્રધાનતા છે, એટલે એનું પ્રયોજન વિસ્મરણ થાય છે. પણ સમજાવનાર આમાં આત્માને સમજાવે છે, આ નહીં છે આત્મા આવો છે એમ કે છે. કેમકે વિષય કેવી રીતે શરૂ થયો છે પ્રવચન સારમાં એ તો આપણને ખબર છે, પ્રવચનો તો પાછા છે કે આત્મા કેવો છે અને કઈ રીતે પ્રાપ્ત થાય. બે પ્રશ્ન પ્રયોજન ભૂત છે અને એનો ઉત્તર આચાર્ય આપી દીધા છે, તો આપણે એ કેમ ભૂલી જવાય. જયારે કહેનારનો મોટી સ્પષ્ટ છે અને એ પોતે પોતાના મોટીને સ્પષ્ટ કરીને પછી જવાબ આપે છે કે આવા જે બે પ્રશ્નો છે એની અંદર જે આત્મકલ્યાણનો હેતુ છે એ હેતુ નો ઉત્તર આપું છું.
બરાબર.
તો આપણને હેતુ મુખ્ય થાય તો સમજવું સુગમ પડશે, નહીં તો સમજવું અઘરું પડે એવો એ વિષય છે. સમજે છે તો આ દ્રષ્ટિકોણ રાખશો તો તરત સમજાશે. દાખલા તરીકે હું મારો અનુભવ કહું, તમે તો ઘણા સાહિત્યનો અભ્યાસ કરી લીધો છે ત્યાં સુધી, મને તોય તમને સમજવું કઠણ પડે છે. હું તો મને નવો સમજો જતો હતો, આ બધા વિષય ચાલતા હતા ત્યાં, તો કોઈ વિષય અઘરો નથી કર્યો. મારે તો અઘરો પડવો જોઈએ. અમે તો ઘણું સાંભળ્યું, ઘણું વિચાર્યું છે અને ઘણા પરિચિત છો આ વિષય, તો બિલકુલ હું તો ન્યૂકમર હતો એ વિષયમાં, એ ક્ષેત્રમાં ન્યૂકમર હતો. ત્યાંમાં આત્મકલ્યાણની જ વાત ચાલે છે, જો કઈ રીતે ચાલે છે એ રીત જ્યાં બરાબર દ્રષ્ટિકોણ રાખો એટલે એનો વિષય સાવશે નથી જાય છે. કેમ કે એ રીતથી કહી રહ્યા છે, જે કહી રહ્યા છે એ જ વાત કહી રહ્યા છે. તમે કહેનારનો દ્રષ્ટિકોણ અપનાવો એટલે તમને કહેનારની વાત સહેલાઈથી સમજાય. સીધી સાદી વાત શું છે કે કહેનારનો જે દ્રષ્ટિકોણ છે એ દ્રષ્ટિકોણ તમે અપના કરી લીધો એટલે તમને એની વાત ચોખ્ખી ચોખ્ખી સીધી સમજાય છે. નહીં પર તમને એ વાત હવે નથી કરતો, કેમ કે તમારી પાસે દ્રષ્ટિકોણ એ નથી. વાત તમને બીજી રીતે સમજાવી કઠણ પડે એ સ્વાભાવિક છે. સેંકડો વાતો હતી પણ કોઈ વાત જ મને અઘરી નથી લાગે. બધી વાત સીધી સજ બેસવા માંડે, સીધી સીધી સતત બેસે. સાવધાન એવા વિષયો આવતા હતા સામે એક એક, એમને કોઈ શાસ્ત્રોમાં જ જાણો હતા, બધા શાસ્ત્ર થી એવા પરિચિત હતો. કાંઈ આગળ પાછળ નો તમારો જેટલો હોય અભ્યાસ નતો, એટલો સમય નતો ગયો હજી તો પ્રવેશ કર્યા ને, એટલો અભ્યાસ થાય અભ્યાસ કરવાનો તો ટાઈમ ગયો ને, પણ એટલો સમય નતો ગયો પ્રવેશ થયો તારે. તો સીધે સીધું જ બધું સમજાય. કોઈ પણ શાસ્ત્ર હાથમાં લ્યો પછી, કોઈ પણ શાસ્ત્ર વાંચો તમે, કોઈ પ્રોબ્લેમ નો આવે, નો પ્રોબ્લેમ. એક શબ્દમાં અનંત આગમ સમાયેલા છે આત્મામાં, કેમ કે એ શબ્દ આત્મા માંથી નીકળ્યો ને, આત્મા શબ્દ ક્યાંથી નીકળ્યો, આત્માને સ્પર્શીને નીકળ્યો, માટે એમાં અનંત આગમ સમાયેલા છે. કેમ કે આત્મામાંથી જેટલા આગમો નીકળ્યા આત્મજ્ઞાનીઓના, ગણધરોના, જે કોઈ બધા આત્મામાંથી જ નીકળ્યા છે. પછી કોઈ બીજી રીતે સમજતો હોય તો તમને ખબર પડે. અને એટલે એને કેમ નથી સમજાતું એ તમને ખબર પડે. તમારું વિઝન કેટલું ક્લિયર થઈ જાય છે. રવિવારે હમણાં ગયા હતા મુમુક્ષુ ને ત્યાં, બધા અત્યારના અભ્યાસી સંગઠના અભ્યાસી મુમુક્ષુ હતા. સ્વપ્ર પ્રકાશક ને એક બે ચર્ચા કાઢી, એક બે પોઈન્ટ આપ્યા તો બહુ ક્લિયર છે. આટલી ક્લેરિટી આવે તો તમને કઈ પ્રોબ્લેમ નહીં આ વિશે. એ કેમ એમ ગડબડ થાય છે તો હું એ તો છોડીને સમજવાનો પ્રયત્ન કરે છે. કહેવાનો જે હેતુ છે એ હેતુ આપણે બરાબર લાગુ રાખો, લાગુ કરી રાખો, પછી કોઈ પ્રોબ્લેમ નથી. સામે જે વિષય આવે છે વિષયને સમજવો નથી. સમજવાનો આપણો હેતુ નથી. એ જે સામે વિષય આવે છે, આત્મકલ્યાણ કેવી રીતે કરાવે છે, એ આપણો હેતુ છે. બસ એ હેતુથી સમજો એટલે વાત સમજાઈ ગઈ. સહેલાય છે, સાવ સહેલાય છે. એવું આવે છે શાસ્ત્ર માં કે આ બધા નયો નો વિષય ઇન્દ્રજાળ જેવો છે. અને આમ જો તમે અધ્યાત્મ ના દ્રષ્ટિકોણથી જુઓ તો દરેક નય ની ધાતુ માંથી નય શબ્દ નીકળ્યો છે. ની નય ટુ લીડ, ક્યાં લીડ કરે છે? પોતાના સ્વરૂપમાં લીડિંગ કરે છે. એ દ્રષ્ટિકોણથી જોવે તો બધા નયનો સ્વરૂપ એવું સરસ લાગે. જૈન દર્શનની સમજાવવાની પદ્ધતિ એટલી સિસ્ટમેટિક છે. એમ લાગે કે આવી પદ્ધતિ ક્યાંય નથી. તમે આફરીન થઈ જાઓ એવી સરસ પદ્ધતિ છે. એકદમ સિસ્ટમેટિક. ઉદય પ્રસંગોમાં નિરુત્સાહ, સ્વકાર્ય માટે તારાવેલી હોવાને લીધે અન્ય ઉદયમાન પ્રસંગોમાં નિરુત્સાહી ભાવે જોડાય. એક બાજુનો ઝુકાવ બીજી બાજુથી તમને ઉઠાડી મૂકે છે. ત્યારે તમે તમારા કામમાં લાગેલા છો સારી રીતે ઝૂકીને, તો બીજી બાજુ તમે ઝૂકી નહીં શકો. કેમ કે તમે એક બાજુ ઝૂકેલા છો. એવી રીતે પોતાના સ્વકાર્યની અંદર લાગેલા રહેવું જોઈએ. તો સહેજે ઉદય પ્રસંગોની અંદર તમે જોડાશો નહીં, અથવા જોડાશો તો નિરુત્સાહી નિરસપણે જોડાશો. ઓગણચાલીસ, ગતિ ની શંકતા. એટલે કે પોતાના પરિણામોની સ્થિતિથી દશાથી ગતિની નિસંગતા આવી જાય. એટલે કે આગામી ભાવોમાં નીચ ગતિ, નીચ ગતિ બે છે, તિર્યંચ અને નર્ક, ચાર ગતિમાં બે ઉચ્ચ ગતિ છે, બે નીચ ગતિ છે. દેવ ને મનુષ્ય ઉચ્ચ ગતિ છે, તિર્યંચ અને નારક છે એ અધોગતિ છે અથવા નીચ ગતિ છે. એવી ગતિ થવા સંબંધી શંકા પણ ન પડે, એવી તમને શંકા નહીં પડે કે મારી નીચ ગતિ થશે તો અધોગતિ થશે તો, એ શંકા નહીં પડે. એવી એક ગતિની શંકતાનું લક્ષણ પણ યથાર્થતામાં ઉભો થાય છે કે હવે હું કઈ નીચ ગતિમાં ન જાઉં, હવે હું ઉપર 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 ઊંચે ઊંચે જ જવાનો છું, નીચે પડવાનો નથી. એવી પરિણામની પોતાની જે ચાલ છે, એ ટ્રેક એને પોતાને અનુભવ ગોચર થાય છે કે મારી ટ્રેક બરાબર છે, રાઈટ ટ્રેકમાં ચાલે છે મારા. એટલે ગતિની શંકતા આવી જાય છે. અને ભાવિ માટે સ્વયંની મુક્તિ દશાની યોગ્યતા માટે પણ નિશંકતા આવી જાય છે કે હવે હું અવશ્ય તરી જવાનો જ છું, હવે હું પરિભ્રમણ નહીં કરું, મારું પરિભ્રમણ હવે મને સમાપ્ત થતું દેખાય છે, એનો છેડો મને હવે નજીકમાં દેખાય છે, હું હવે અવશ્ય અલ્પકાળમાં કરી દઈશ. આ આત્માને હવે લાંબી ભાવ ભ્રમણ નથી, એવો ભણકાર અંદર થી આવી જાય છે. એ ગતિની શંકા છે. ઓગણચાલીસ ચાલીસ સુખાભાસ નું જ્ઞાન. સુખાભાસ નું જ્ઞાન આશ્રય બુદ્ધિ ટળવાનું કારણ છે અથવા વાસના ટળવાનું કારણ છે? અન્ય દ્રવ્ય ભાવમાં સુખની કલ્પનાનું સ્વરૂપ સમજાયું હોય, શું કોઈ પણ અન્ય દ્રવ્યમાં કે અન્ય ભાવમાં સુખ જે માલુમ પડે છે, સુખ લાગે છે, એ કલ્પિત છે, આભાસ રૂપ છે, એવું એનું સ્વરૂપ સમજાયું હોય તો સ્વરૂપ સમજાયું હોય તેથી તેની નિવૃત્તિ અર્થે તે સાવધાન અથવા પ્રયત્નવાન હોય તો એ દિશામાં એનો પ્રયત્ન ચાલે. કે આ તો આભાસ છે અને પૂર્વના સંચિત સંસ્કારોથી એ પ્રકારના કોઈ પણ પ્રકારના પરદ્રવ્ય પર ભાવમાં સુખના ભાવ થાય છે એ વખતે જાગૃતિ આવે અને એનો પ્રયત્ન એની સામે ચાલે. એ પ્રયત્નવાન હોય કે એ પ્રયત્નને લઈને જગતના કોઈ પદાર્થમાં ઊંડે ઊંડે પણ સુખની કલ્પના રહી ન જાય એવી સ્થિતિએ મોક્ષજી પ્રયત્ન કરતા કરતા આવી જાય છે. સમ્યક દર્શન પામ્યા પહેલા આ બધા પ્રકાર ઉભા થાય છે. 254 પત્રમાં આ વિષય લીધો છે. જગતના અલ્પ પણ સુખની સુખેચ્છા અથવા બીજી રીતે વિચારીએ તો કોઈ પણ ઇન્દ્રિય વિષયની અપેક્ષા પરિણતિમાં રહ્યા કરે નહીં. પરિણતિમાં અહીંયા શબ્દ ખાસ એટલા માટે લીધો છે કે એની પરિણતિ થઈ છે, એ પરિણતિ તોડી, પ્રયત્ન કરીને પરિણતિ તોડી. ઉપયોગ કોઈ વાર જાય એ બીજી વાત છે, પરિણતિ છે એ સતત ચાલે છે. ઉપયોગ તો પ્રાસંગિક છે, પ્રાસંગિક ઉપયોગ છે એટલે પ્રસંગ વખતે ઉદય વખતે છે, પણ પરિણતિ તૂટી હોય તો એ ઉપયોગમાં તીવ્ર રસ ન આવે અને પરિણતિ હોય તો સુખની કલ્પના વધારે દ્રઢ થાય એવું બને. કોઈ પણ ઇન્દ્રિય વિષયની અપેક્ષા પરિણતિમાં રહ્યા કરે નહીં, તેમજ સુપરિણામોમાં કે સાતાવેદનીના ઉદય કાળે આશય બુદ્ધિ રહી ન જાય. શું કહેવું છે કે આ પરિણામો ઠીક છે અથવા સાતાવેદની છે એ શુદ્ધનું ફળ છે અને આ ઠીક છે આ ઠીક છે આ ઠીક છે એ સુખાભાસને કારણે લાગે છે, એનું કારણ પણ સુખાભાસ છે, પણ એમાંથી આશ્રય બુદ્ધિ ઉત્પન્ન થયેલી છે, અભિપ્રાયની ભૂલ છે. બુદ્ધિ એટલે અભિપ્રાય, કરતા બુદ્ધિ એટલે કરતાપણાનો અભિપ્રાય અને સુખ બુદ્ધિ એટલે સુખનો અભિપ્રાય. ભોક્તા બુદ્ધિ એટલે ભોગવી શકું છું એવો અભિપ્રાય, આત્મબુદ્ધિ એટલે પોતાપણાનો અભિપ્રાય, આધાર બુદ્ધિ એટલે મને આધારરૂપ છે એવો અભિપ્રાય, બુદ્ધ શબ્દ નો બધો અર્થ અભિપ્રાયમાં જાય છે. એટલે શું પરિણામ આવે કે સાતા વિજ્ઞાન નો ઉદય હોય ત્યારે એમાં આશ્રય બુદ્ધિ ન રહી જાય. ત્યારે જીવ સુખાભાસમાં સુખની કલ્પના શું છે એ બરાબર સમજ્યો હોય ત્યારે હવે ક્યારે સમજે છે કે સુખ તો અનુભવનો વિષય છે. જયારે સુખ માલુમ પડે છે કે સુખ લાગે છે ત્યારે અનુભવ થાય છે ને, ત્યારે એ અનુભવનું સાચાપણું કે ખોટાપણું અનુભવથી સમજાવવું જોઈએ. છે ખોટાપણું, ખોટાપણું જો અનુભવથી સમજાય તો એ કલ્પનાનો નાશ થઈ જાય, તો આશ્રય બુદ્ધિ ન થાય. હવે કલ્પના છે કે વાસ્તવિક છે એ પોતે પોતાના પરિણામોનું અવલોકન કરે એટલે તરત જ પકડાય એવું છે. કેમ કે આકુલતા છે, પર પદાર્થ તરફના ખેંચાયેલા જે પરિણામો છે એમાં આકુલતા છે. એ આકુલતામાં સુખની કલ્પના કરે છે. જેમ કોઈ માણસ ઘરે લગ્ન પ્રસંગ હોય, બેન દીકરીના લગ્ન હોય એટલે જાન મહેમાનો વેવાયો જાનમાં આવે, બધા મસ્તી કામ કરે. શું કરે?
મસ્તી કામ કરે.
જેવા એ બધા જાય એટલે શું થાય? હાશ, ટેન્શન હતું અત્યારે બધી. કેમ? કોઈને કઈ લાગી જાય ને કોઈને કઈ લાગી જાય. રસોઈ બનાવતા બનાવતા કોઈને દાજેલું ભજી આવી જાય કે દાજેલું ઢોકળું આવી જાય, શું થાય ખબર પડે? પણ એમાં પરિણામ દાજી જાય. ઘણા માણસો એમાં કોને અનુકૂળ પ્રતિકૂળ પડે શું ખબર પડે. પણ એ વખતે હોશમાં દુઃખ ન દેખાય. પોઈન્ટ શું વિચારવાનો છે? જયારે ઉત્સાહથી કામ કરતો હતો ત્યારે એને એમાં દુઃખ છે, ટેન્શન છે એ નહોતું લાગતું. એકચ્યુઅલી એ વખતે ટેન્શન હતું, પણ એ વખતે કલ્પના બીજી કરી હતી કે સારામાં સારું આપણું દેખાવું જોઈએ, સારામાં સારું કરી દેખાડવું છે. એ કરી દેખાડવામાં તને ટેન્શન કેટલું છે એનો કાંઈ વિચાર કર્યો? એ પાછળથી સમજાય છે. એ વાસ્તવિકતા છે. એ વાસ્તવિકતાને એ વખતે તો પાછી વખત તો ખબર પડી જાય. એ વખતે બીજી કલ્પનામાં હતો, હોશમાં ચડેલો હતો એટલે ખબર ન પડી. ચાર પાંચ વર્ષનું બાળક હોય ને, શાકભાજી લેવા ગયા હોય, મને થેલી મારે થેલી ઉપાડવી, અરે પણ તું નહીં ઉપાડી, બે કિલો વજન છે, તો ના મારે ઉપાડવી છે. ઉપાડ ભાઈ, હાલ થોડું ગાલે એટલે આપી દે. કા કેમ છું બાપા? ભાર લાગે અમે તો કહેતા જ તને, તને હોશ હતી એટલે એ વખતે તને ભાર નહોતો લાગ્યો. એવું છે, જીવનું સંસારિક કાર્યોમાં ઉત્સાહની વાત આવી છે. પાંચ વર્ષના છોકરા જેવી ઉત્સાહમાં આવી જાય એકદમ, તું ટેન્શનમાં છું. એ વખતે જો અવલોકન કરે તો એને સુખાભાસનું સ્વરૂપ સમજાય. હું કેવી રીતે કલ્પના કરું છું, દુઃખમાં સુખની કલ્પના કેવી રીતે હું કરું છું, એ અવલોકનથી અનુભવ સમજાય છે. અને અનુભવથી જ્યારે એ વાત સમજાય છે ત્યારે આશ્રય બુદ્ધિ કે સુખ બુદ્ધિ છે એ તૂટવાનો પ્રસંગ આવે છે, અથવા તૂટવાનો વારો આવે છે. એ રીતે જીવ બચે છે નવા કર્મો બાંધતા. મુક્તિના માર્ગે જવા માટેના બધા ઉપાયો છે.
જોઈએ.